વાત ઊભી કરી હતી કે પ્રતિબુદ્ધનું સ્વરૂપ શું છે, અથવા આત્માનું આ અપ્રતિબુદ્ધપણું કેવી રીતે મટશે, અજ્ઞાનનો અભાવ કેવી રીતે થશે. અને 31મી ગાથામાં અજ્ઞાનનો અભાવ કરવાની પૂરેપૂરી વિધિ બતાવી છે. હવે એ અજ્ઞાન શું હતું જે અહીંયા ગાથાના આધાર ઉપર કોઈને ખ્યાલ હોય તો બતાવે. એ અજ્ઞાન શું હતું? 19મી ગાથામાં જે અજ્ઞાન કહ્યું, સામાન્ય રીતે અધ્યાત્મ ગ્રંથોમાં અજ્ઞાનની એક જ પરિભાષા છે કે જે આત્માને જાણતો નથી, જેને પોતાનો પરિચય નથી, એ જ મોટું અજ્ઞાન છે, અપરાધ છે. અને થોડુંક વિસ્તારથી કથન કરીએ તો કહે કે જે દ્રવ્ય કર્મ છે એ નિમિત્ત કરતા છે, એને ઉપાદાનથી કરતા માને છે. જે શરીરમાં સંયોગ આદિ છે એને સ્વ માને છે. અને એના લક્ષથી થતા જે ભાવ છે, રાગાદિ ભાવ, એને સ્વભાવ માને છે. અને એની પૂર્તિ કરવા અર્થે નિસંગપણે, નિર્ભયપણે પાંચ પાપો દ્વારા પૂર્તિ કરવા મથે છે. આ જીવનો ઇતિહાસ રહ્યો. અજ્ઞાની જીવનું સ્વરૂપ આ રીતે પણ બતાવે છે. મૂળ 19મી ગાથામાં જે અજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું હતું એને એની પરિભાષા બહુ અદભુત હતી. આચાર્ય અમરચંદ્ર દેવે ટીકામાં કહ્યું કે જે જીવ કર્મ અને નો કર્મ, દ્રવ્ય કર્મને ત્યાં યાદ નથી કર્યા, મૂળ ગાથામાં દ્રવ્ય કર્મ લીધા છે, કેમ નથી કહ્યું અમરચંદ્ર દેવે? કેમ કે ભાવ કર્મ અને નો કર્મ એ દ્રવ્ય કર્મનું ફળ છે, એટલે એ બંનેને યાદ કરીને ત્યાં અજ્ઞાનનું લક્ષણ બતાવ્યું છે. તો આચાર્ય અમરચંદ્ર દેવ કહે છે ટીકામાં કે કર્મ એટલે શું? મોહ રાગ દ્વેષ આદિ ભાવ લખ્યું છે અંદર મૂળ ટીકામાં. મોહ રાગ દ્વેષ આદિ ભાવ સ્વતત્વ લખ્યું. શું લખ્યું છે? મોહ રાગ દ્વેષ આદિ પોતાના ભાવ, અંતરંગ તત્વ, અંતરંગ ભાવ એમ લીધું. અંતરંગ શબ્દ લખ્યો છે. મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ ભાવ એ ભાવ કર્મ, અને શરીર આદિ બાહ્ય વસ્તુ એ નું કર્મ. બંનેને એક સર્ટિફિકેટ આપ્યા છે બે, કે જે પૌદ્ગલિક છે પહેલું સર્ટિફિકેટ, બીજું આત્માની શાંતિના તિરસ્કાર કરાવવા વાળા છે. આ એની પહેચાન કરાવી. મોરાગ્વી સાદી ભાવ કયા છે? પૌદ્ગલિક કયા હે ને, એમાં આત્માની સેન્સ નથી હે ને. વાસ્તવમાં એ સેન્સને ભૂલી જાય એટલે એવા ભાવો થાય છે. મોરાગ્વી સાદી ભાવ એ પૌદ્ગલિક છે અને આત્માની શાંતિનું ત્યાગ કરાવવા વાળા છે. અને શરીર આદિ પણ પૌદ્ગલિક છે તો પ્યોર, પણ એના લક્ષથી આત્માની શાંતિનો તિરસ્કાર કરાવવા વાળા છે. ત્યાં સુધી બી પ્રોબ્લેમ નથી હે ને. તો એને અજ્ઞાન ક્યાં છે? એ તો છે, ખબર છે, પણ એમાં અભેદ બુદ્ધિ કરે છે. અભેદ બુદ્ધિ કરે છે એટલે પોતાનું સ્વરૂપ માને છે. અભેદ બુદ્ધિ એટલે કે એના તરફ સમર્પિત છે, એનું સમર્થન છે અને સમર્પણ છે હે ને. એનું પોતાનું સંપૂર્ણ જીવન એમાં સમર્પિત છે. કેવી રીતે? આપણી પાસે કયા ટૂલ્સ છે? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. તો સંપૂર્ણ શ્રદ્ધા એને સમર્પિત છે, સંપૂર્ણ જ્ઞાન એમાં બરબાદ કરે છે, અને એમાં સુખ દુઃખનો આભાસ કરી અને આખું જીવન સ્ટ્રેસફુલ વિતાવે છે. એ રીતે ત્યાં 19મી ગાથામાં ચર્ચા કરી હતી. આગળ વધતા વધતા કહે, સંક્ષિપ્તમાં જ લઈ લઉં છું, આપણે ભાવેન્દ્ર સુધી પહોંચ્યું છે. આજની પ્રવચન સારની ગાથામાં કંઈક ખાસ વિશેષ વાત આવી, એનું પણ સામાન્ય ચર્ચા કરવી છે, એ પ્રમાણે વિષય લેશું આજે. આગળ કહે છે, આગળની ગાથાઓમાં કહે છે કે નો કર્મને મુખ્ય કર્યું, દેહ અને આત્માને એક માને છે. આ જીવ દેહને આત્માને એક માને છે એ તો ભેદ કથન છે. દેહને જ આત્મા માને છે. દેહ અને આત્મા બે છે એ તો આપણે શાસ્ત્રથી બોલીએ છીએ, પણ બે છે એવું ક્યાં અનુભવ કરીએ છીએ? દેહ છે એ જ આત્મા છે. તો એવી રીતે અનુભવ કરે છે. તો ત્યાં 24, 25, 26 ગાથાઓમાં આચાર્ય દેવીનું ભેદ વિજ્ઞાન કરાવે છે. એમાં સર્વજ્ઞ ભગવાનનો આધાર આપીને અને એમાં ઓલ લોજિકલથી પણ બતાવે છે. અને એ પ્રમાણે દેહ અને આત્મા બે ભિન્ન છે એવી સિદ્ધિ કરે છે. 26 ગાથા સુધી તો એ વિષય આવી ગયો કે દેહ અને આત્મા બંને ભિન્ન છે. અનેક 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 રીતે અલગ અલગ રીતે આચાર્ય દેવે એને ભિન્નતાની સિદ્ધિ કરી છે. આમ બી જૈન શાસનમાં જે સ્વાધ્યાયનું મુખ્ય વાત કરી છે સ્વાધ્યાયમાં જે તત્વ કહ્યા છે એની સિદ્ધિ કરવાની છે, અને એની સિદ્ધિ થાય તો પછી એ પ્રતીતિ નિર્ણય થાય, અને નિર્ણય થાય તો શુદ્ધ ઉપયોગમાં એની પ્રતીતિ સમ્યક થાય. આજે ઘણી વાર આ વાત આવી હતી કે નિર્વિકલ્પ દશાનું બહુ મહત્વ બતાવ્યું હતું, લેશું આપણે બધી સાથે એક દિવસ છે ને આપણી પાસે, તો ત્યાં 26મી ગાથામાં તો એ બરાબર ને આપી દેશે કે નહીં એ બંને ભિન્ન જ છે. અગર જો જેમ કે નમકનું ઉદાહરણ આપે છે, મીઠું પીગળીને અને કોઈ ઋતુમાં હને એની ડલી પીગળીને પ્રવાહી થઈ જાય છે, ખારાશ પણ છોડતું નથી, અને કોઈ સિઝનમાં પ્રવાહી છે ડલી થઈ જાય છે, એમ જો આત્મા પીગળીને પૂદગલ થઈ જાય કે પૂદગલ પીગળીને આત્મા થઈ જાય હેને, અને વળી તો પછી તો એકમાન લોજિકથી પણ કહ્યું છે, સર્વજ્ઞ ભગવાનનું વાસ્તવ પણ આપ્યું છે, ઉપયોગ લક્ષણ જે છે જીવ એને જીવ કહે છે અને દેહમાં ઉપયોગ લક્ષણ છે ને, એવી અનેક રીતે અનેક એંગલથી નક્કી કરાવે છે કે દેહ અને આત્મા ભિન્ન છે. ત્યાં તો એ વાત પણ કહે છે કે જ્યારે બે ભિન્ન છે તો પ્રસન્ન રહે એમ કહ્યું, આશીર્વચન કહ્યું લાસ્ટમાં ટીકાકારે કે તું પ્રસન્ન રહે. કેમ પ્રસન્ન રહે? બે ભિન્ન છે. હવે કોઈ બી પ્રોબ્લેમ આવે, શરીરનું કાંઈ પણ થાય, છેદન વેદન થાય, નળી બ્લોક આવે કે વાલમાં હોલ આવે કે કંઈ પણ આવે, તો નક્કી કરાવ્યું ને એ તું નથી, એ તું નથી તો ચિંતા સાની કરે છે. તો એવી ઘણી રીતે અલગ અલગ રીતે આપણને ત્યાં બળ અપાવે છે કે એ બંને ભિન્ન છે, તું ખુશ રહે. અને ખુશ રહે કેમ કે એ તારી ચીજ જ નથી, મળે તો બી તારી ચીજ નથી, અને વિખરી વિખારી જાય તો પણ તારી ચીજ નથી, ચિંતા નહીં કર. છતાં બી 27મી ગાથામાં એ કહે છે, કોણ શિષ્ય કહે છે, તો હજુ એને કંઈક કહેવું છે. ખરેખર તો હવે કરવાની વાત આવે છે, માનવાની વાત આવે છે, અનુભવ કરવાની વાત આવે છે, પણ તો બી એ કંઈક કહે છે. શું કહે છે? બહુ મોટી વાત છે કે નહીં સાહેબ, જો તમે આ દેહ અને આત્માને એક છે એમ નહીં કહો એને તો તમારી જે સ્તુતિ છે એ મિથ્યા થઈ જશે. હે ને, બરાબર એમને છે ને પોતાના કસ્ટડીમાં ભગવાનને જ કહે છે કે ભગવાન, તમારી જે અમે દેહનું વર્ણન કરી અને આત્માની સ્તુતિ કરીએ છીએ, અને દેહની સ્તુતિ કરીને આત્માની સ્તુતિ ભગવાનની સ્તુતિ કરીએ છીએ, એ સ્તુતિ શું થઈ જશે? મિથ્યા ઠરી જશે. એટલે અમે તો ખરેખર દેહ અને આત્માને એક જ માનવા વાળા છીએ, અમે તો એક જ નિશ્ચયથી અમે તો એક જ કહેશું, અમે તો દેહને જ આત્મા કહેશું. એવી લીટી લખી દેજો લાસ્ટ પંક્તિમાં ટીકામાં, બરાબર છે? તો આગળ શું કહે છે કે અમે તો એક જ કહેશું, તો આગળ એનું બહુ તોડ આપે છે. એમાં બે વાસ્તુતિનો આધાર લીધો ના ને, એટલા માટે 31માં નિશ્ચય સ્તુતિનું પ્રકરણ આવે છે. યદ્યપિ એક નિશ્ચય સ્તુતિનું પ્રકરણ છે નહીં, પણ હવે વાસ્તુતિના આધારે કહ્યું ને, અમે તો બસ દેહની સ્તુતિ કરીને ભગવાનની સ્તુતિ કરીએ છીએ, તો એ બધી સ્તુતિ ખોટી ઠરી જશે. તો ત્યાં કહે છે કે દેહની સ્તુતિ કરીને દેવની અર્થાત તો ભગવાનની સ્તુતિ કરવાનો ઉપચાર કરી શકાય છે, અને એમાં કોઈ સ્તુતિ મિથ્યા થતી નથી, અને એને લઈને દેહ અને આત્માને એક થવું પડે એવું કાંઈ થતું નથી. એ આધાર આપે છે, એ જવાબ આપે છે. એટલા માટે તું આ ચિંતા છોડી દે, તું નય વિભાગ અનવિજ્ઞોસી, તું નય વિભાગને જાણતો ન હોવાના કારણે અને આ તારી ભૂલ થઈ છે એમ કરીને નય વિભાગથી બરાબર જવાબ આપે છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ત્યાં તો ઉપરથી એમ કહે છે કે જ્યારે વ્યવહારનું અગર તને નોલેજ હોય, અને અગર તને વ્યવહારની સ્તુતિનું નોલેજ હોય અને વ્યવહાર નયનું નોલેજ હોય, તો એ વ્યવહાર નયની ઓરથી બે ભિન્ન છે એમ નક્કી થાય છે. સમજો, આ બહુ મોટી વાત છે. કેમ કે વ્યવહારને કોને કહે છે? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને, તેમના ભાવોને, કાણકાર્ય આદિને મિલાવીને કથન કરે છે વ્યવહાર નહીં, પણ કોઈ એમ સર્વથા માની લે તો મિથ્યાત્વ છે. ટૂંકમાં વ્યવહાર નહીં, દેહ અને આત્માને મિલાવીને કથન કરવાની એની પદ્ધતિ છે, એનો સબ્જેક્ટ છે. કોઈ એમ કહેશે કે જ્યારે બે ભિન્ન છે તો એકબીજામાં મિલાવીને કથન શું કામ કરે છે? હે ને, આ બધી ચર્ચા થઈ ચૂકી છે વિસ્તારથી, તમને ખાલી યાદ કરાવું છું. જ્યારે બે ભિન્ન જ છે તો એક કરીને કહેવાનું શું પ્રયોજન છે? શું પ્રયોજન છે? તો એમાં બે પ્રયોજન છે. બે પ્રયોજન તો એ છે કે જીવે જે આ દેહાદી મળે છે, હે ને, આપણે જે દેહાદી જે બી મળ્યું હોય, રૂપાળું હોય, જે બી હોય, હીટ ફીટ હોય, જે પ્રકારનું હોય, એ જે બી મળ્યું, દેહ નહીં બધું જ લઈ લો, દેહ મળ્યો છે, પછી બહારમાં સંયોગો મળ્યા છે, ધન દોલત મળી છે, જે બહારમાં જે બી વ્યવસ્થા મળી છે, એ સાનું ફળ છે?
પૂર્વમાં કરેલી વિરાધનાનું ફળ છે. બધું નસે ઉતરી જાય. હેલાવ્યું કે નહીં? વર્તમાન પુરુષાર્થનું ફળ નથી. આ દેહ કોઈ પુરુષાર્થ કરીને નથી મેળ્યો, કોઈ માતા પિતા કોઈ પુરુષાર્થ કરીને નથી મળ્યા, જૈન કુટુંબ કોઈ જૈન ધર્મ કોઈ પુરુષાર્થનું ફળ નથી. એ હેલાવ્યું કે વિશુદ્ધિનું ફળ છે, પૂર્વમાં કરેલી એને પુણ્યનું ફળ છે. પણ એ તો કહે છે કે તને દેહ મળ્યો અને આપણને એમ લાગે કે મને બહુ પૈસા જે છે હું કમાયો, તો કે નહીં, પૂર્વમાં કરેલી વિરાધનાનું ફળ છે. એ વખતે આત્માને તે સેવ્યું નથી, સ્વરૂપમાં લીન થયું નથી, પુણ્યમાં તું છકી ગયો છે, તો થોડું ઘણું મંદ કસાઈનું આ ફળ મળ્યું છે એમ કહીને એ બતાવું. એક તો એ બતાવું છે, એક ટોટલી જે અહિંસા પરમો ધર્મ જે બાહ્ય ચરણાન યોગ જે નિભે છે એ આને લઈને નિભે છે. અને એકેન્દ્રિય શરીરની ઓરથી જીવને બતાવે કે એકેન્દ્રિય શરીર છે ને એનું, તો એમાં જીવ વિરાજમાન છે. અને કેવો જીવ વિરાજમાન છે હેને? અને પૂર્ણ ભાવિ તીર્થંકરનો જીવ પણ હોઈ શકે છે, અને તારા ભવિષ્યના માતા પિતા બી હોઈ શકે છે. ગુરુદેવસિંહની પાસેમાં તો કહે છે કે તને કોઈ બી ચીજ તારે કોઈ ભોગોની પ્રવૃત્તિમાં કોઈ પણ એને જીવોના કોઈ પ્રાણ ત્યાગ કે પ્રાણને હાનિ પહોંચે એવી પ્રકારની પ્રવૃત્તિ ઠીક નથી. એવી બધી ઘણી બધી વ્યવસ્થા માટે ચરણાનયોગ માટે બી આ વ્યવહાર કહે છે. અર્થાત તો પરમાર્થને બતાવવા અર્થે એક તો આ બી અર્થ છે. કેટલાય અર્થ છે ખરેખર. મને હમણાંથી ખ્યાલ આવે છે કે નયોની એક શિબિર હોવી જોઈએ કે જેથી આપણને કન્સેપ્ટ ક્લિયર થાય કે શું કહેવા માંગે છે. તો બીજી વાત એ છે કે જીવ વ્યવહાર પરમાર્થને બતાવે છે. મારે મારા જીવને પહેચાનવો હોય, મારે મારને મળવું હોય, મારા જીવને મળવું હોય તો અત્યારે ક્યાં છે? તો કે આ જે શરીર પ્રમાણ જે છે ને, જે શરીર છે ને 5.5 ફૂટનું જે, ત્યાં આત્મા બિરાજમાન છે તારો. એના સહયોગમાં આત્મા બિરાજમાન છે. એમ પૂરી દુનિયાથી હે ને દુનિયાથી ભેદ જ્ઞાન કરાવ્યું કે તું તને બહાર નહીં શોધ, દુકાનમાં નહીં શોધ, મંદિરમાં નહીં શોધ. તું જે આ જન્મથી મરણ સુધી તારી પાસે દેહ છે ને, એ દેહમાં એના પ્રદેશો છે, ત્યાં આત્માના પ્રદેશો પણ બિરાજમાન છે. ત્યાં આત્મા છે એટલે ત્યાં નજદીક લઈ આવે. વાસ્તવમાં જો નિશ્ચયની અભેદ આત્માની વાત કરે છે, પણ એ અભેદ આત્માને ઓળખવા માટે એને ભેદથી જાણવાનું કામ વ્યવહાર નહીં કરે છે. આત્મા અભેદ છે, આત્મા ત્રિકાલ છે, પણ હવે અભેદ છે એટલે શાનાથી અભેદ છે, શું છે? તો કે એનું ભેદ કરીને બતાવવા વાળો કયું નહીં છે, વ્યવહાર નહીં છે. અને નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એનું નિશ્ચિત કરવામાં જ એનું સમાસ એનું વાસ્તવમાં એની વેલ્યુ છે. એને એ ભેદ કરીને બતાવે, અભેદ કરીને અનુભવ કરે, નિશ્ચય નહીં, અભેદ કરીને અનુભવ કરવાની પ્રેરણા આપે છે. એટલા માટે ત્યાં ત્યાં તે નયોનું પ્રયોજન છે. કુલ મળીને અહીંયા વાત એટલી લીધી કે તું વ્યવહારથી જે સ્તુતિની વાત મૂકી છે, તો વ્યવહારમાં જ એમ કહે છે કે બે ભિન્ન ચીજોને મેળવીને કથન કરે છે, દેહ અને આત્માને મેળવીને કથન કરે છે. તો ત્યાં કેમ દેહની સ્તુતિ કરી એનું પણ રીઝન આપ્યું છે. કેમ દેહનું વર્ણન કરી, સ્તુતિ એટલે વર્ણન, કેમ વર્ણન કર્યું? એટલા માટે વર્ણન કર્યું કે આત્મા સીધો આપણને દેખાતો નથી, આત્માની વિતરાગતા આપણને સીધી દેખા નથી, દેખાતી નથી, અનુભવમાં છે નહીં. તો વિતરાગતાનો ભાવ પાસે કેવી રીતે કરવું? તો દેહથી બતાવે છે, જે નિર્ગ્રંથ છે હે ને, જે નિર્ગ્રંથ છે 28મૂળગુણના પાલનનું જેની જીવનચર્યા છે, અને એમાં એવા શરીરની વચ્ચે એવા શરીરની સાથે રહેલો આત્મા કેવો છે? મુનિ જીવન છે ને, ત્રણ ચોકડી કશાયના અભાવની વ્યક્ત વિતરાગતા વાળો મોક્ષ માર્ગી જીવ છે ત્યાં, એ બતાવવા માટે એ કહે છે. જેને મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કશાયના અભાવની વ્યક્ત વિતરાગતા હોય એને નિયમથી શરીર નિર્ગ્રંથ હોય, પણ નિર્ગ્રંથ શરીર હોય એને રાગનો અભાવ હોય એવું જરૂરી નથી. પણ આટલી કશાયનો અભાવ હોય એને વસ્ત્રનો રાગ હોય નહીં તો એને શરીર નિર્ગ્રંથ જ હોય. જેમ કે ભગવાનની બે ચેષ્ટા છે ને, જે દ્રષ્ટિ શાંત મુદ્રા, એક તો ખડગાસન એક પદ્માસન. મન વચન કાયની ચેષ્ટાઓ ત્યાં કેવી છે? શાંત પડી ગઈ છે. તો મન વચન કાયની ચેષ્ટાઓ જે છે એની ઓરથી વર્ણન કરીને અંતરંગમાં જે વિતરાગ આત્મા બિરાજમાન છે એ બતાવવાના પ્રયોજનના હિસાબે અમે અહીંયા દેહની ઓરથી વર્ણન કરીને ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. પણ ત્યાં તો એ બતાવ્યું કે જ્યારે દેહ અને આત્મા બે ભિન્ન છે, આવો આત્મા હોય અનંત ચતુષ્ટયધારી જે આત્મા હોય એના સહયોગમાં રહેલું શરીર કેવું હોય, આ રીતે મન વચન કાયની ચેષ્ટાથી શાંત શરીર બિરાજમાન હોય છે. એવી રીતે બતાવીને ભગવાન આત્માનું અર્થાત તો ભગવાનનું સ્વરૂપ બતાવવા માટે ની ચર્ચા કરવામાં આવે છે. તો તે તો એક માની લીધું. તો વ્યવહારનું તો આધાર આપે છે, અમે તો વ્યવહારના આધારે બે ભિન્ન છે એમ કહીએ છીએ. એ કન્સેપ્ટ છે આમાં, બરાબર. આગળ હવે આગળ 31મી ગાથાના બીજ ત્યાં પડ્યા છે અને કહે છે કે સાંભળ,
તું દેહનું વર્ણન કરવાની વાતો કરે છે અને તું દેહ અને આત્માને એક માનવા માટેની તારી જે જિજ્ઞાસા મૂકી છે, પણ જેનું તું જેની તું સ્તુતિ કરે છે, જેની તું આરાધના કરે છે, અને એ જીવ સ્વયં કોની સ્તુતિ કરે છે? દેહથી ભિન્ન ભગવાન આત્માની સ્તુતિ કરે છે, એ નિશ્ચય સ્તુતિ કહેવાય છે. તો એટલા માટે અહીંયા 31મી ગાથામાં નિશ્ચય સ્તુતિનો આધાર લઈ અને કથન કરવામાં આવ્યું છે. ગઈકાલે તમે પ્રવચન સાંભળ્યું હશે આપણે ગઈ વખતનું, સ્તુતિ એટલે આરાધના, આરાધનાની ચર્ચા આપણે પૂરા પ્રવચનમાં કરી હતી. છેલ્લું પ્રવચન તમે મૂક્યું હોત તો આજનું અનુસંધાન થઈ જાત, કે 31મી ગાથા લાસ્ટ પ્રવચનમાં આપણે કર્યું હતું. પાદું નક્કી નહોતું ને આવવાનું, એટલે કદાચ એ પ્રમાણે કર્યું હતું. હવે જ્યારે આરાધનાની ચર્ચા તો પૂરું એક કલાક તમે કાલે સાંભળ્યું છે. આરાધનામાં બે વસ્તુ કહી હતી ને, એક નિશ્ચય આરાધના અને એક વ્યવહાર આરાધના. આરાધનામાં વ્યવહાર આરાધનામાં પણ મુખ્ય રૂપથી શું કહે છે કે દોષોનું અને ગુણોનું વિભાગ ખ્યાલમાં આવવું એક, અને દોષોનો ત્યાગ કરવાનો અને ગુણોને પ્રગટ કરવાનો સંકલ્પ થવો, એનું નામ વ્યવહાર આરાધના છે. શોર્ટકટમાં ખ્યાલ આવે, તમારા માટે લીધું હતું એ પ્રવચન લાસ્ટ ટાઈમ તમે ક્યાંક બાર ગામથી આવ્યા તારે, બરાબર યાદ રહેશે મને કેટલી બાબતો હે ને. આખો વિષય ચેન્જ કરી નાખ્યો આપણે. તો એ વ્યવહાર આરાધના જો અહીંયા આવીને આપણે જે પણ શુભ અનુષ્ઠાન છે, હમણાં ઉપર પૂજન કરીને આવ્યા, જે પણ મતલબ કે ભક્તિ કરી પૂજન કર્યું, પ્રક્ષાલથી સ્ટાર્ટ કર્યું હશે જે પણ હશે, અને બધા જે ધાર્મિક જે શુભ અનુષ્ઠાન છે એમાં અગર તત્વનો નિર્ણય થતો નથી, એમાં દોષો અને ગુણોનો નિર્ણય થતો નથી, અને દોષનો અભાવ કરવાનો અને ગુણો પ્રગટ કરવાનો સંકલ્પ થતો નથી, અને સંકલ્પ થયો હોય તો એમાં દ્રઢતા આવતી નથી, તો સમજી લો કે એ બધું જ ઢોંગ છે. એ બધું જ માન લો કે કોઈ જ મતલબ નથી. આજના પ્રવચનમાં પણ હતું, એની કોઈ કિંમત નથી. આત્મજ્ઞાન વગર આગમ સર્વજ્ઞ આગમ ધ્યાન ધર હોય તો પણ શૂન્ય, અને તત્વાર શ્રદ્ધા નામ નિક્ષેપથી હોય હે ને, દ્રવ્ય નિક્ષેપથી બધું જાણતું હોય, તત્વાર શ્રદ્ધાને તત્વાર તત્વોની શ્રદ્ધા નામ નિક્ષેપથી માત્ર હોય, પરિભાષા જાણતો હોય હે ને, દ્રવ્ય નિક્ષેપથી પણ એને બરાબર એની ઓળખાણ હોય હે ને, તો પણ અને સંયમ પણ હોય, ત્રણેય વસ્તુ હોય તો પણ કહે છે કે કોઈ કાર્યકારી નથી. એટલા માટે તત્વની ને મુખ્ય છે. એમાં ઘણી બધી બાબતો આવી લેશું આપણે, જો છે ટાઈમ આપણી પાસે. તો ત્યાં એમનું એમ કહેવું હતું કે આરાધનામાં એમ કહેવું હતું કે બાહ્યમાં આરાધના નિર્ણય થવો જોઈએ, અને નિર્ણય થઈ ગયો તો પછી શું કરવાનું? નિર્ણયને દ્રઢ કરો, અને એ નિર્ણય દ્રઢ થાય હે ને, ત્યારે અભ્યાસ રૂપ વિજ્ઞાન આપણે લઈએ છીએ એ જ વાત. તો એ નિર્ણય દ્રઢ થાય તો પછી એ તત્વ જે પ્રતીતિ છે એ પ્રતીતિ સંભવ છે, અને શુદ્ધોપયોગમાં એ પ્રતીતિ સમ્યકપણે થાય છે, એના પહેલા થતી નથી. એટલે ટૂંકમાં જે પણ આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, પૂજન કરતા હોઈએ, એ બધું સ્વાધ્યાય જ છે, એના માધ્યમથી તત્વનો નિર્ણય થવો જોઈએ. ઠીક છે, તો નિશ્ચય સ્તુતિ કોને કહેવાય? વ્યવહાર સ્તુતિ તો કહી દીધી. તો બસ એમાં એટલું જ છે કે દોષોનો અભાવ થવો અને ગુણોનું પ્રગટ થવું. પેલામાં સંકલ્પ માત્ર હતો, સંકલ્પ થવો એ વૈરાગ્ય છે, અને એ રીતની વાસ્તવમાં પ્રતીતિ થવી, ગુણોનું પ્રગટ થવું અને દોષોનો અભાવ થવો વિતરાગતા છે. અહીંયા વૈરાગ્ય પણ એ જાતિનું છે, સંકલ્પ કર્યો ને કે આ દોષ છે, કરવા લાયક નથી, છોડવા લાયક છે, અને આ ગુણો છે, વિતરાગી રહેવું જરૂરી છે, શુદ્ધોપયોગમાં જીવન વિતાવવું જરૂરી છે, વિતરાગ થઈને રહેવું જરૂરી છે. અગર એવો નિર્ણય થઈ જાય, વિતરાગતા વગર સુખ સંભવ જ નથી, અગર એવો નિર્ણય થઈ જાય, એનો પ્રેમ વધે હે ને. ઘણી વાર એવું થાય કે ઠીક છે સાહેબ, અમારે નિર્ણય થઈ ગયો છે, પણ એનું આઉટકમ શું છે? અમને શું ખબર પડે કે નિર્ણય થઈ ગયો છે? અને ઘણી વખત આવી રીતે અમે તો લઈએ છીએ પ્રવચનો. બુદ્ધિમાં તો નિર્ણય છે, કથનોમાં પણ અમે બતાવી દઈએ, બુદ્ધિમાં પણ ખબર છે, ચિંતવન પણ છે, પણ અમે નિર્ણયની ભૂમિકામાં છીએ કે નહીં એ તો બતાવો અમને. તો એ તો પોતાને ફીલ થવું જોઈએ કે અમે તત્વ નિર્ણયમાં છીએ કે નહીં, એ પણ મારે બતાવવું પડે, ઠીક નથી, પણ બતાવી દઉં છે. જ્યારે જેને તત્વનો નિર્ણય થાય, જેને વિતરાગતામાં સુખ છે નિર્ણય થાય, જેમાં રાગ આદિમાં દુઃખ નથી, દુઃખ જ છે એમ નક્કી થાય, તો એનું જે બાહ્ય જીવન છે એ ક્યારે બી એનું જે એટીટ્યુડ છે, એનું જે ચર્યા છે, એ રાગને પોષણ કરતી હોય એવું ના હોવું જોઈએ. એનું કોઈ બી એટીટ્યુડ બીજા વ્યક્તિની કસાય ભડકે એવું પણ ના હોવું જોઈએ. કેમ કે એ જાણે છે, એને વિશ્વાસ છે કે કસાયોમાં દુઃખ છે એને ઘરમાં કુટુંબમાં જે મંડળમાં સમાજમાં જેની સાથે આપણું ઉઠવું બેસવું થાય છે ત્યાં એનું એવું કોઈ બી વર્તન કોઈ બી એવી સ્પીચ કે કોઈ બી એવું વાણી કે વચન કે એનું બહારનું વર્તન એવું ના હોય કે કોઈની કસાય ભડકે, કેમ કે એને એ વાતનું ફીલ છે કે કસાયથી આકુળતા થાય. આ બધું ટેમ્પરરી બતાવું છું, આઉટકમ છે, આપણને ખ્યાલમાં આવે કોઈ બી રીતે. અને જે પણ કસાય આદિ થાય તો એ દુઃખનું કારણ લાગે, એ હર સમય એવું ભાષણ થાય કે આમાં રહેવું નથી. હું તો બોલીને કહું છું, એને એમાં ફાવતું નથી, એ વાસ્તવમાં એનું ભાવાસન થાય એનું એ રીતે, તો એનું સમજવું કે એનું નિર્ણય પાકો છે. અને બાકી તો પછી આગળ જે આપણે પૂરું લઈએ છીએ સામાયિકના કાલમાં શુદ્ધ ઉપયોગમાં, એક પ્રકારથી નિર્વિકલ્પ રહી આવે અંતર્વ્રત કાલ. અંતર્વ્રત કાલ કસાય વગર જીવી લે તો એને પોતાનું સાથે મળી આવ્યો કહેવાય, પોતાનું મિલન થયું કહેવાય, ને તો ના કહેવાય. કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે, વસ્તુ વિતરાગી છે, આત્મા વિતરાગી છે, આત્મા રાગ રહી છે. કોનો? ભગવાન મહાવીરનો કે ઋષભદેવનો? જીવ માત્રનો. રાગ સ્વરૂપમાં છે જ નહીં તો પછી, જયારે છે જ નહીં ને વસ્તુ પરિપૂર્ણ છે, વિકલ્પનો મોહતાજ નથી, તો પછી અંતર્મુરત નિર્વિકલ્પ જોઈને ટેસ્ટ તો કરી લેવો જોઈએ ને. તો પછી એ માન્યતા જે આપણે આગમથી માની હતી એ પ્રતીતિ સમ્યક થઈ કહેવાય, એના પહેલા સમ્યક થઈ ના કહેવાય, એનું એની આત્માની દ્રષ્ટિ થઈ કહેવાય, એને અંદરમાં ગયું એમ કહેવાય, એ સ્વરૂપમાં ડૂબ્યું એમ કહેવાય. જે જે ભાષાઓ જ્ઞાનીઓની છે ને એ નિર્વિકલ્પથી આવીને વાત અટકે છે, ત્યાં આવવું બહુ જરૂરી છે. કેમ કે જયારે ખબર પડી ને દ્રવ્ય ગુણ પર્યાયમય સત્તા છે, દરેક દ્રવ્ય ગુણ પર્યાયમયથી પરિપૂર્ણ છે, એને એનું કામ કરવા માટે પણ સમર્થ છે અને કાયમી ટકવા માટે પણ સમર્થ છે. કોઈ દ્રવ્યનું કામ કરવા માટે મારી કોઈ જિમ્મેદારી નથી, મારું કાર્ય કરવા માટે કોઈની જિમ્મેદારી નથી, અકાર્યકાણ શક્તિ છે આત્મામાં. એ વાત નક્કી થઈ ગઈ હોય તો પછી થોડીક વાર વિશ્રામને પામે કે ના પામે, નિર્વિકલ્પ થઈ અને આ વાતને પ્રતીત કરે કે ના કરે, નિર્વિકલ્પ થાય તો પ્રતીતિ થઈ કહેવાય. એના પહેલા આગમ આશ્રિત પ્રતીતિ કહો, એના પહેલા નિર્ણય કહો, એના પહેલા માન લો કે પાકી વાત છે એ ભરોસો છે એ કહો, પરંતુ એ ત્યાં સુધી પ્રતીતિ નથી, એ નક્કી વાત છે. એટલા માટે શુદ્ધ ઉપયોગની હર સમય લગભગ અહીંયા તો બે ત્રણ વખત મેં આખી પૂરી વિધિ બતાવી છે, વેદ જ્ઞાનની ચર્ચા આપણે થઈ ચૂકી છે. અને વચ્ચે જયારે જયારે આવશે કોઈ ખાસ માહોલ બનશે તો આપણે એની બી ચર્ચા વિશેષ કરીશું. હવે જયારે નિશ્ચય સ્તુતિની વાત કેમ આવી કે એને વ્યવહાર સ્તુતિનો આધાર લઈને કહ્યું કે દેહ ને આત્મા એક છે, તો કે સાંભળ, તું જેને જેની સ્તુતિ કરે છે ને એ પોતે દેહથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરે છે અને દેહ રહિત થઈ અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એટલા માટે એ નિશ્ચય સ્તુતિનું વર્ણન અહીંયા આવ્યું છે. એનું હવે આપણે અભ્યાસ ચાલુ કરીએ છીએ. થોડોક જેટલો વિષય ચાલ્યો છે ત્યાં સુધી આપણે આવી જશું, કાલથી આગળનો વિષય વિસ્તારથી ચાલુ થશે. એમ જો ઉત્થાનિકા વાંચીએ છે. હવે નિશ્ચય સ્તુતિ કહે છે અને પાછું બ્રેકેટમાં શું લખ્યું છે, તીર્થંકર કેવડીની નિશ્ચય સ્તુતિ કહે છે. આત્માની સ્તુતિ નિશ્ચય સ્તુતિ અને તીર્થંકર કેવડીની નિશ્ચય સ્તુતિ બે અલગ અલગ છે કે જુદી જુદી છે? એ બહુ મોટો અહીંયા બ્રેકેટમાં મૂકીને કોઈ ઈશારો કર્યો છે. જો આગળ તો કહ્યું ને કે જે દેહના ગુણો દેહના વર્ણન કરી અને તું ભગવાનનું તું વર્ણન કરે છે સ્તુતિ કરે છે એ તો વ્યવહાર, પરંતુ એ તો ભગવાનના ગુણ જ નથી. તો એને શું કર્યું? ભગવાનના ગુણની સ્તુતિ કરવા લાગ્યો. કહ્યું અનંત ચતુષ્ટયના ધારી છે આ એ રીતે કરી, તો એ તો નિશ્ચય સ્તુતિ કહેવાય કે ના કહેવાય? તો કહે છે કે ભગવાનના એ પરમાર્થથી એ જ ગુણ છે, એ અપેક્ષા ભલે ભગવાનની નિશ્ચય સ્તુતિ કહે પરંતુ એ આપણી નિશ્ચય સ્તુતિ ના કહેવાય. અને એટલે આપણી જ્યાં સુધી નિશ્ચય સ્તુતિ ના થાય ભગવાન આત્માની, ત્યાં સુધી ભગવાનની પણ નિશ્ચય સ્તુતિ થઈ ના કહેવાય, યદ્યપિ એ પણ વ્યવહાર સ્તુતિ છે. ભગવાનના ગુણોનું વર્ણન કરીને સ્તવન કરીએ કે ભગવાનના સંયોગમાં રહેલા શરીરનું વર્ણન કરીને સ્તવન કરીએ, બંને એક પ્રકારથી શું છે? વ્યવહાર સ્તુતિ છે. કેમ કે તો બીજાની વાત છે. તો નિશ્ચય સ્તુતિ કોની હોય છે? આત્માની સ્તુતિ, ભગવાન આત્માની સ્તુતિ, એની પ્રતીતિ, ભગવાન આત્માની પ્રતીતિ એ નિશ્ચય સ્તુતિ છે. ભગવાન આત્માનો અનુભવ એ નિશ્ચય સ્તુતિ છે. અને ક્ષણભર શુદ્ધ ઉપયોગમાં રહેવું એ નિશ્ચય સ્તુતિ છે. એ પ્રકારે નિશ્ચય સ્તુતિનું એ વર્ણન કર્યું છે. વાત એ છે કે એ નિશ્ચય સ્તુતિ કરી ત્યારે કેવડીની નિશ્ચય સ્તુતિ થઈ કહેવાય અહીંયા એમ કહે છે. ઓલી વાળી સ્તુતિ, હું પરમાત્મા છું એમ નક્કી કર ત્યારે જ આ ભગવાન છે એમ નક્કી થયું કહેવાય. એના પહેલા આગમથી નક્કી છે, એના પહેલા કુટુંબે બતાવ્યું છે, એના પહેલા મિત્રોએ વિદ્વાનોએ બતાવ્યું છે, એ આધાર છે. એ આધારની અહીંયા કોઈ વેલ્યુ નથી. એ પૂર્વ ભૂમિકામાં હોય તો હોય, પરંતુ મૂળ પોતાના અહીંયાથી, કેટલી વાર મેં આ ચર્ચા અહીંયા કરી છે, આપણાથી જ નક્કી થાય કે ભાઈ આત્મા એને વાસ્તવમાં વિતરાગતામાં શું છે. આપણી તીવ્ર કસાયના અભાવમાં નિર્ણય થાય કે કસાય રહી તો એ જ સુખી થઈ શકે છે, એવું આપણા સ્વભાવ આપણા ઓરથી નક્કી કરવાની વાત છે. એને પોતાને ઇન્વોલ્વ કર્યા વગર કોઈ બી નિર્ણય સાચો નિર્ણય હોતો નથી. આગમ આશ્રિત નિર્ણય એ સ્ટડી છે અને આત્મા આશ્રિત નિર્ણય એ વાસ્તવમાં પુરુષાર્થ છે. હવે આત્મા આશ્રિત નિર્ણય જે કર્યો એ કયો પુરુષાર્થ છે? ઉપચારથી પુરુષાર્થ છે. અને આત્માના આશ્રિત નિર્ણય દ્વારા પ્રતીતિ કરે એ વાસ્તવિક પુરુષાર્થ છે. એટલે આપણે ક્યાં ઉભા છીએ ક્યાં નથી, આપણને બુદ્ધિમાં ઘણું બધું બેઠું છે, તો એ માત્ર ઓનલી આગમથી હોય, ઓનલી એકેડેમી હોય, શિક્ષા છે એ કોઈ પુરુષાર્થ નથી. એ વાસ્તવમાં ધર્મની શિક્ષા છે, એ ત્યાં સુધી જ સમજ. અત્યારે આજ શું ચાલી રહ્યું છે? ધર્મની શિક્ષા ધર્મ નથી. એમાં તમારો નિર્ણય થતો હોય તો એ તમારો પેટનું પુરુષાર્થ કહેવાય, એને ગર્ભિત સુત્તા કહેવાય છે, અને પ્રતીતિ થઈને ફાટે તો કહેવાનું પ્રગટ પુરુષાર્થ છે. હવે સામાન્ય સામાન્ય કથનમાં આગળ બહુ ચર્ચા થઈ ચૂકી છે, હવે ઉત્થાનિકાથી આપણે આગળ વાંચી છે. જુઓ, હવે નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા ઘે ગાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. જો આપણે શું શરત કરી હતી? સ્તુતિ કોને કહેવાય? કે દોષોનો પરિહાર થવો, ત્યાગ થવો. અને દોષનો ત્યાગ થાય તો એની સામે શું થાય? ગુણ પ્રગટ થાય, સ્વાભાવિક છે. તો એ સૌથી પહેલા કયા દોષની વાત કરી છે? જ્ઞેય જ્ઞાયક શંકર દોષ. આ જ્ઞેય જ્ઞાયક શંકર દોષ છે એ કયા ગુણનો દોષ છે? એ શ્રદ્ધાજનિત દોષ છે. સાંભળજો, બે વસ્તુ કહી. ઘે ગાયક શંકર દોષ શ્રદ્ધાજનિત દોષ છે, અને જે અસ્થિરતાજન્ય દોષ છે એ ચારિત્રનો દોષ છે. બે વસ્તુ ખ્યાલમાં આવી. જ્ઞાનમાં તો કોઈ દોષ હોતો જ નથી, જ્ઞાન સાધન છે. માને છે ત્યાં શ્રદ્ધા આવી ગઈ બેન, માનું શ્રદ્ધામાં હોય. જ્ઞાન તો એટલું જબરજસ્ત નિખાલસ છે કે એમાં જાણવું થાય છે, જ્ઞાન પ્રકાશિત કરે છે. આ વખતે હમણાં ચેતનધામમાં કોઈ વિધાન હતું, જીવિત મહોત્સવમાં મારું વચ્ચે પ્રવચન રાખી દીધું. હવે તમે કહ્યું તે એક વસ્તુ બતાવું. ત્યાં એક વાત કહી, સાંભળજો. ત્યાં વચ્ચે વિધાનની વચ્ચે એક પ્રવચન ગોઠવી દીધું, તો પંચપરમેશ્વરનું વિધાન હતું એટલે અરિહંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ બહુ ઊંચો વિષય છે. તો ત્યાં મેં એક વાત કરી, આ જ્ઞાનને શ્રદ્ધાને રિલેટેડ છે એટલે તમને હું અહીંયા ઉદાહરણ આપું છું, કે ત્યાં મેં એ વાત કરી કે મારું એટલું તો ભાગ્ય છે, મારી વાત કરી, તો જ્યાં ભોજનની વ્યવસ્થા હોય ને, તો જે વ્રતિઓ હોય ને ત્યાં મારી ભોજનની વ્યવસ્થા કરતા હોય, બરાબર. વ્રતિનું રસોડું હોય ને ત્યાં બધા મુખ્ય દિગંબર સમાજોમાં તો વ્રતિ આવતા હોય છે, કે પહેલી પ્રતિમા ધારી, બીજા પ્રતિમા ધારી, ત્રીજા પ્રતિમા ધારી, એટલે એમના રસોડામાં મારો નંબર લગાવી દે છે આ લોકો કે ભાઈ તમારે ત્યાં જમવાનું, ઠીક છે. અને હું ક્યારે બી મને ગાતા આવડતું નથી, પણ મને જ્યાં વિદ્વાનો બેસતા હોય ને ગાવા, ત્યાં બેસાડી દેશે એટલે મારું એ પણ ભાગ્ય છે, બરાબર છે. કારણ કે વિદ્વાનોની બાજુમાં બેસાડી દેશે, અને માઇક હું ક્યારે લેતો નથી કેમ કે મને એ પ્રમાણે બોલતા આવડતું નથી, બરાબર. તો ત્યાં મેં એક પરિસ્થિતિ કહી. ત્યાં પરિસ્થિતિ શું થાય છે કે જ્યાં બેસીએ છીએ ને ત્યાં તમને ખ્યાલ ના આવે, તમે ઓડિયન્સમાં મજા લેતા હોય, પણ ત્યાં બહુ તકલીફો પડતી હોય છે કે એ જે બે ત્રણ વિદ્વાન હોય ને એટલી બધી પરેશાન હોય છે. શું પરેશાન હોય છે? કે આ ગાથામાં અરે આ ગાથાનું શું, કયા રાગથી ચાલુ કરવું, આમાં કઈ પહેલી બે લીટી બોલવી, બંને જણ પેપર પાસ કરે, પેલું પેપર પાસ કરે, આ કરે, એટલા પરેશાન, ડિપ્રેશનમાં, બધા ડિપ્રેશનમાં છે, સાંભળવાવાળા, સંભળાવવાવાળા, એને વિદ્વાન બી કયો વિષય બોલવું, શું ઉદાહરણ આપવું, બધું ડિપ્રેશનમાં. કોઈ સીધી રીતે વિચારતું જ નથી. તો મેં આ વાત ત્યાગ કરી, પણ મેં વાત કરી કે ત્યાં એ જે પણ ડિસ્ટર્બન્સ છે એ ડિસ્ટર્બન્સ કોનું છે? એને ડિસ્ટર્બ કોણ થાય છે? ડિસ્ટર્બ રાગ થાય છે. જ્ઞાન ક્યારે ડિસ્ટર્બ થતું નથી, સાંભળો. હવે એને લઈને હું તમને ખાસ વાત બતાવું, બહુ મજા આવશે. કોઈ દિવસ ઉપયોગ ડિસ્ટર્બ થતો જ નથી. જ્યારે બી ડિસ્ટર્બ થાય ને, અહીંયા કોઈ અવાજ આવે ને ડિસ્ટર્બન્સ થયું, તો ડિસ્ટર્બ કોણ થયું? રાગ. જ્ઞાન ડિસ્ટર્બ નથી થતું. જ્ઞાન તો એ જે રાગ ડિસ્ટર્બ થયો ને એને બી પ્રકાશન કરે છે. જ્ઞાન એટલું નિખાલસ છે, જ્ઞાન એટલું પ્યોર છે. જ્ઞાન સાધન છે, સાધ્ય નથી, હે ને. ડિસ્ટર્બ કોણ થાય છે? મોહ ડિસ્ટર્બ થાય છે, રાગ ડિસ્ટર્બ થાય છે. પણ ડિસ્ટર્બ થાય છે એવું જાણ્યું કોને? જ્ઞાન કેટલું ઈમાનદાર છે, જ્ઞાન કેટલું પવિત્ર છે કે ડિસ્ટર્બ થાય છે એને પણ જાણે છે. તો એ જે જાણવું થાય છે, ડિસ્ટર્બ થવું પણ જેમાં જાણવું થાય છે, એ જાણવું થાય છે ત્યાં સુધી આત્મા છે. ડિસ્ટર્બ થાય છે ત્યાં આત્મા જ નથી. અગર જો એના પર આવી જાય તો આરાધના થઈ જાય, એટલે જ્ઞાનમાં કોઈ ડિસ્ટર્બ ઉપયોગને ડિસ્ટર્બન્સની વાત જ નથી. ઉપયોગ તો ગંદકીને જાણે અને પ્રકાશે, અને જે બી હોય એને, હીરાને બી જાણે, કોયલાને બી જાણે, બધું જાણે, જાણવા રૂપે છે. એટલે જ્ઞાનમાં તો જ્ઞાન એ તો શ્રદ્ધાને સાથે જ્ઞાન રહેલું છે ને, એટલે ક્યારે બી આગળ આવવા વાળું છે, હમણાં આવશે. ઉઘાડરૂપ જ્ઞાન બંધનું કારણ નથી, સૌક્ષમ જ્ઞાન બંધનું કારણ નથી, અને ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ નથી, સમજો. પછી કહે છે ઔદૈક અજ્ઞાન બંધનું કારણ નથી, ઔદૈક અજ્ઞાન પણ બંધનું કારણ નથી. બંધનું કારણ કોણ છે? મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન છે ને. મિથ્યા જ્ઞાનમાં કયા કર્મનો ઉદય છે? જો મિથ્યા શ્રદ્ધાની હમણે આગવણ કરો, મિથ્યા જ્ઞાનમાં કયા કર્મનો ઉદય છે? સૌક્ષમ જ્ઞાનાવરણની કોને કહ્યું જ્ઞાનાવરણ? શું વાત છે ભવનભાઈ, હે ને? જ્ઞાનાવરણની કર્મનો ઉદય કેવી રીતે હોય મિથ્યા જ્ઞાનમાં? મિથ્યા જ્ઞાનમાં પણ દર્શન મુનિ કર્મનો ઉદય છે, મિથ્યા ચારિત્રમાં દર્શન મુનિ કર્મનો ઉદય છે, હે ને? જે રાગાદિરૂપ ચારિત્ર, જે પૂજાનો ભાવ આવે છે, સ્વાધ્યાય કર્મ સમજવાનો ભાવ આવે છે, એમાં ચારિત્ર મુનિનો ઉદય છે. પણ એમાં ધર્મ માને છે એમાં દર્શન મોહનો ઉદય છે. એ રીતે મિથ્યા જ્ઞાનમાં બી દર્શન મોહનો ઉદય છે. મિથ્યા જ્ઞાન કોઈ જ્ઞાનાવરણિક નો ઉદયની ત્યાં વાત નથી. એટલા માટે બધું શ્રદ્ધાની ભૂલો છે, અને શ્રદ્ધામાં જ્ઞાનમાં ભૂલ જે પડે છે, શ્રદ્ધાને લઈને જ્ઞાનને વાસ્તવમાં મિથ્યા કહેવામાં આવે છે. ગુરુદેવસિંહ કહે છે જ્ઞાન ન મિથ્યા છે ન સમ્યક છે. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ મિથ્યા શ્રદ્ધાની સાથે રહેવા વાળું જ્ઞાન મિથ્યા છે, અને એની સાથે રહેવા વાળું આચરણ પણ મિથ્યા છે, એમ કહ્યું. પછી એમ કહે કે જો મિથ્યા શ્રદ્ધા હોય અને આગમનું સ્પષ્ટ જ્ઞાન હોય, આગમ સંબંધી બધા જ ખુલાસા હોય, તો બી તારું જ્ઞાન મિથ્યા છે. કેમ કે એ જ્ઞાન પણ તારા ભવનો હેતુ બને છે. કેમ કે ઉઘાડરૂપ જ્ઞાનમાં તું અહંકાર કરીશ, અને અહંકારનું કારણ કાર્ય જે થાય છે એ કયા ગુણનું વિકારી પરિણમન છે? શ્રદ્ધા ગુણનું, હે ને? આ ઉઘાડરૂપ જ્ઞાનમાં જે અહંકાર થાય છે ને, એ શ્રદ્ધા ગુણની ભૂલ છે, એ રીતે છે. તું અહીંયા ઘે ગાયક શંકર દોષ છે, એ કયા શ્રદ્ધા જનિત ભૂલ છે, હે ને? એ મૂળ છે. જ્ઞાન ગુણ કી ના ભાઈ સાહેબ, કઈ પૂછના? હા બતાવી બતાવી. હા મેં બતા રહા હું. અબ નિર્ણય કો પહેલે બતા દેતા હું કે જો નિર્ણય જે છે ને, એ નિર્ણય શામાં થાય છે? જ્ઞાનમાં થાય છે. પણ એમાં એના ગર્ભમાં શ્રદ્ધા હોય છે, એટલે એને ગર્ભિત સુત્તા કહી, હે ને? બનારસી દાસ ને ઓ ચિઠ્ઠી મેં ઓ જબ એ જો નિર્ણય હોતા હે ના, નિર્ણય તો દેખો દો પ્રકાર કે નિર્ણય હૈ. એક મતિ જ્ઞાન મેં હોને વાલા નિર્ણય, ઓર એક શુદ્ધ જ્ઞાન મેં હોને વાલા નિર્ણય. મતિ જ્ઞાન મેં જો ધારણા જો અવગ્રહ યહ આવાય ઓર ધારણા કરકે જો નિર્ણય હોતા હૈ, વો નિર્ણય સામાન્ય હૈ, વો નિર્ણય કી બાત ઇસ અધ્યાત્મ ગ્રંથો મેં નહીં લીએ. યાને કભી ભી હમે કોઈ ચીજ સાત તત્વ કા નિર્ણય હો ગયા કે સાત તત્વ ઇસ પ્રકાર કે યે હૈ, યે કે ઉપાદેય સબ નિર્ણય હો ગયા, વો તો સ્ટડી હૈ મતિ જ્ઞાન સે હુઆ. પર ઉસકો લેકર હિત અહિત કા જો નિર્ણય હોતા હૈ, વો શુદ્ધ જ્ઞાન કા નિર્ણય હૈ. ઓર ઉસમે ગર્ભ મેં શ્રદ્ધા કામ કરતી હૈ. જે પણ આપણે નિર્ણય થાય છે એના પેટમાં શ્રદ્ધાનું વજન છે. ગુરુદેવસિંહ એને શું કહે છે કે વલણ બને છે, વલણ શબ્દ મળે છે. અને આધ્યાત્મિક જે છે ને, અધ્યાત્મ સંદેશમાં ચિઠ્ઠીઓના પ્રવચનમાં ગુરુદેવસિંહ શબ્દ લખ્યો કે આ તો સાંભળવું, એ તો સાંભળવાનો રાગ છે, શુભરાગ છે. કહ્યું એ પ્રશ્ન કર્યો કોઈએ કે આ તો સાંભળવાનું એ તો શુભરાગ છે, અને સાંભળીને જે સમજણ પડે છે તો ક્ષયપ્સન છે, હે ને? તો વાત ક્યાં આવી પછી? તો કહે છે કે એકલો રાગ નથી, ભેગું જ્ઞાન પણ છે અને ભેગું વલણ પણ છે. જ્ઞાન એટલે એનું સ્પષ્ટતા થાય છે એક, અને સ્પષ્ટતામાં જે નિર્ણય થાય છે કે આમ જ છે, નિર્ણય થાય છે, એમાં શ્રદ્ધાનું બલ છે. પણ એ કઈ શ્રદ્ધા છે? ગર્ભિત શ્રદ્ધા છે, પ્રતીતિ નહીં હોય અભી તક. મારે એ શ્રદ્ધાનું બળ છે, એટલે આપણો જે નિર્ણય છે એ શ્રદ્ધાની ભૂમિ પર થવા વાળો નિર્ણય છે. નિર્ણયનું કામ જ્ઞાનમાં થાય છે, પણ નિર્ણયમાં જે બલ આવે છે એ બલ કોનું છે? શ્રદ્ધાનું બલ છે. પણ એને પ્રગટ કેમ કહેતા નથી? કેમ કે હજુ શુદ્ધ ઉપયોગ લઈ અને એને પ્રતીતિ સમ્યક કરી નથી, એટલા માટે આપણે એને ગ્રંથિ ભેદ થયો નથી, એટલા માટે એને ગર્ભિત સુત્તા કહીએ છીએ. કોણ સી? દોનો કહા ના, નિર્ણય કે સાથ શ્રદ્ધા કા બલ હૈ. બાત કહાં અટકતી હૈ કે જો વ્યક્તિ નિર્ણય કરતા હૈ, એ દેખો એ ઇસમે આપ દો કેરેક્ટર ખડા કરો. એક વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ ખડા કરો, એક સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ ખડા કરો. દોનો મિથ્યા દ્રષ્ટિ હૈ, દોનો સમ્યક દ્રષ્ટિ નહીં હૈ, ફિર ભી દો અલગ અલગ કેરેક્ટર ક્યો કહે? જબકિ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ કા બાહ્ય જીવન જીન આજ્ઞા કે અનુસાર હોતા હૈ, ઉસકા આચરણ જીન આજ્ઞા અનુસાર હોતા હૈ, ઓર વો વિધાન હોતા હૈ, ઉસે તત્વ કી ખબર હૈ, ફિર ભી વો વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. ઓર સમ્યક સન્મુખ જો હૈ, ઉસે ભી ઉસકા જીવન ભી વ્યવહારાભાસી જૈસા હી હૈ, ફિર ભી ઉસકો કહેતે હો વ્યવહારાભાસી નહીં હૈ, સમ્યક સન્મુખ હૈ. ક્યો કહેતે હો? ક્યોંકિ દોનો મેં એક ફરક હૈ કે યે જો વ્યક્તિ હૈ વ્યવહારાભાસી હૈ, વો તત્વ કો સુનકર, તત્વ કો સમજકર, વે અપના મિથ્યાત્વ કા હી પોષણ કરતા હૈ, તો વહાં તો શ્રદ્ધા પોટી શ્રદ્ધા કા પોષણ ચાલુ હૈ. મર એક એસા ભી સ્ટેજ હૈ સમ્યક દર્શન સે આને સે પહેલે, સમ્યક્તવ તો હુઆ નહીં મર મિથ્યાત્વ કા પોષણ ભી નહીં હૈ, એસા એક સ્ટેજ હોના ચાહીએ ઓર હોતા હૈ, ઉસે સમ્યક સન્મુખ કહેતે હૈ. તો વહાં જો આપને પૂછા કે વહાં જો તત્વ કા નિર્ણય હુઆ હૈ ઓર શ્રદ્ધા તો ઉસકી મિથ્યા હોને પર ભી વો મિથ્યા શ્રદ્ધા જો હૈ વો ગલ રહી હૈ, ઓર જો સમ્યક શ્રદ્ધા હૈ ઉસકા પોષણ હો રહા હૈ, વો કામ ઉસકા ચાલુ હૈ. ઇસીલિયે વો ન તો સમ્યક દ્રષ્ટિ હૈ ઓર ન મિથ્યાત્વ કા પોષણ કર રહા હૈ, એસા એક સ્ટેજ સમ્યક્ત્વ કે પહેલે આતા જરૂર હૈ, એસા હૈ. બિલકુલ શ્રદ્ધા ગુણ કી નિર્ણય જો હુઆ ના ઉસમે શ્રદ્ધા કે ગર્ભિત સુત્તા મેં સ્વલન હો રહા હૈ, વો શ્રદ્ધા કા શ્રદ્ધા ઢીલી હો રહી હૈ, જો ખોટી શ્રદ્ધા હૈ ના વો શ્રદ્ધા હમ ચેલેન્જ કર રહે હૈ, વો ગલ રહી હૈ, નહીં ગલ રહી એસા નહીં, વો હમ પુરુષ નહીં કર રહે હૈ, તો ગલ રહી હૈ તો શ્રદ્ધા ગુણ કા ગર્ભિત સુત્તા રૂપ પ્રણમન હૈ, વ્યક્ત નહીં હૈ એક. ઓર વો નિર્ણય તો હૈ, નિર્ણય તો ઉસકી લાલી હૈ, નિર્ણય તો ઉસ જો હમ જો શ્રદ્ધા કા ગલ રહી હૈ ઓર સચ્ચી શ્રદ્ધા કા વલણ આ રહા હૈ, ઉસકી લાજ રખ રહા હૈ નિર્ણય, તો હર સમય નિર્ણય ઉસી કો પોષણ કર રહા હૈ, એસા નિર્ણય સાધન હૈ, વહાં ભી નિર્ણય સાધન હૈ ઓર શ્રદ્ધા વહાં શ્રદ્ધા તૈયાર હો રહી હૈ, ટ્રેનિંગ લે રહી હૈ, વો ક્યા હૈ ઉસકા કાર્ય હૈ. વાસ્તવ મેં જ્ઞાન તો હર જગા પે અપને આપ મેં સાધન હૈ, નિર્ણય કરના જ્ઞાન મેં બનતા હૈ, મર વો નિર્ણય કરા કબ કહાયેગા? કે જબ વો શ્રદ્ધા જો હૈ વો ગલ રહી હો ઓર જો સચ્ચી શ્રદ્ધા કા વલણ બન રહા હો, તભી એ અમારા નિર્ણય સચ્ચા કહેલાયેગા. નહીં તો આગમ કે આધાર સે જો નિર્ણય હૈ બુદ્ધિ કે સ્તર પે વો નિર્ણય મેં ચલા જાયેગા, ઉસકી કોઈ વેલ્યુ નહીં હૈ. વો વિદ્વાન બન સકતા હૈ, વો દુનિયા કો સમજા સકતા હૈ, મર અપના કાર્ય નહીં સાધ સકતા. હા, એ વાલા નિર્ણય. હા, જ્ઞાન કી પ્રધાનતા સે કથન કરેંગે, કામ શ્રદ્ધાન મેં હોના હૈ. કથન તો જ્ઞાન કી પ્રધાનતા સે હૈ, ક્યોંકિ નિર્ણય વાલી બાત તો જ્ઞાન મેં હી બનતી હૈ. મન નિર્ણય કબ કહેલાયેગા? એ વો શ્રદ્ધા કા પક્ષ બને, સત્ય કા પક્ષ બને. જીતને મતલબ સિદ્ધાંત જાનતે હૈ વો હમ સહી લગે હમે, તબ જાકે વો સહી લગના કિસ મેં હોતા હૈ? સહી જાનના વો જ્ઞાન મેં હોતા હૈ, પર સહી લગના કિસ મેં હોતા હૈ? શ્રદ્ધા મેં હોતા હૈ. તો શ્રદ્ધા હૈ ક્યા હમે? આપ પૂછ સકતે હો કે નહીં હૈ શ્રદ્ધા? તો વો ક્યા હૈ કે વો ગર્ભિત સુત્તા હૈ, ગર્ભિત હૈ શ્રદ્ધા, વો ગર્ભિત સુત્તા મેં ચલી જાયેગી. તો ફિર વ્યક્ત કબ હોગી? તો કે વો શુદ્ધ ઉપયોગ કી કન્ડિશન રખી, જબ વો આપકે વો જબ નિર્વિકલ હો આવોગે અંતર્વૃત કાલ, જબ વસ્તુ મેં કોઈ ચીજ કી અવેરનેસ નહીં હૈ, તો આપ ફિર ક્યો વિકલ્પ કરતે હો? તો એસા વો વિકલ્પ થંબ જાવે, એને સમસ્ત વિચાર રહે મર વિકલ્પ નહીં રહે, એસી એક પોઝિશન આતી હૈ, તબ જાકે વો પરિણતિ હમારી શ્રદ્ધા સમ્યક હો ગઈ, વો ગ્રંથિ ભેદ હો ગયા, એસા કહે કે હમ ઉસકો સમ્યક દર્શન કહે સકતે, ઉસી કો હી સમ્યક દર્શન કહેતે. થોડા ખ્યાલ મેં આયે? વો બાત નહીં હૈ, વો ચલી ગઈ. વો અભી ભાઈ સાહેબ વો જ્ઞાન કી બાત નહીં, અભી વેદ જ્ઞાન કી બાત હૈ, અભી વેદ જ્ઞાન કી બાત હૈ. હા, વેદ જ્ઞાન દેખો એસા હૈ ના, આપ ફિર સે ભૂલ રહે હો, ફિર સે આપ ક્લિયર કર લો, જ્ઞાન સાધન હૈ, જ્ઞાન કોઈ સાધ્ય વાધ્ય નહીં હૈ. હમે કેવલ જ્ઞાન વૃદ્ધિ મેં મિલતા હૈ, કેવલ જ્ઞાન કે લિયે પુરુષાર્થ નહીં કિયા જાતા, વિતરાગતા કે લિયે પુરુષાર્થ કિયા જાતા હૈ. વિતરાગતા સે પહેલે શ્રદ્ધા કો સમ્યક કરને કે લિયે પુરુષાર્થ કિયા જાતા હૈ, ઠીક હૈ. અબ ઇસકે લિયે પુરુષાર્થ કોણ કરેગા, કામ કોણ કરેગા? તો જ્ઞાન કરેગા, હર ગુણ કામ કરેગા, મગર ઉસે કામ ઉસકો ગાઈડલાઈન કોણ દેગા? તો ગાઈડલાઈન જ્ઞાન દેગા. કિસકે આધાર સે દેગા? આ છે 237મી ગાથા હે ને, વો આગમ કે આધાર સે 237મી ગાથા કામ કરે, યહાં બહુ બઢિયા બના બતાયા યહાં પે. आगम के बिना श्रद्धान नहीं करे तो के वो सिद्धि नहीं होती, मुक्ति की नहीं होती है ना। और आगम के आधार से श्रद्धान भी करे मगर संयम ग्रहण नहीं करे तो भी मुक्ति की सिद्धि नहीं होती। अकेला सम्यक दर्शन भी कुछ नहीं करता, इसके आधार पे मोक्ष मार्ग प्रकाशक वाली बात आई और मुनि जीवन का मोक्ष मार्ग छठे सातवें गुणस्थान को कहा वो मुझे लेना भी है आज। वो ख्याल में आया कि नहीं, इतना ख्याल में आया कि नहीं कि भाई बात इतना है कि अब काम कौन करेगा, श्रद्धा श्रेय किस, काम कौन करेगा ज्ञान, श्रेय किसको मिलेगा, श्रद्धा को। पूरा जीवन भर ज्ञान काम करता है पर ज्ञान, ज्ञान को कोई श्रेय नहीं देता। श्रद्धा सम्यक हुई तो फिर ज्ञान को बढ़िया बढ़िया कहेंगे, नहीं तो कुछ नहीं कहेगा कि ठीक है तुम ग्यारह अंग नौ पूर्व का कर लो तो भी तुम कुछ नहीं हो, ऐसा कह देंगे। तो ये वाला है जानकारी वाला ज्ञान, इंफॉर्मेटिव ज्ञान बहुत हो गया, नहीं होना ऐसा नहीं कहना है मुझे, क्योंकि प्रवचन साल चल रहा है। 232वीं गाथा में भी कहा आगम पढ़ने का है ना, समण्य जा एकाग्र है ना, श्रमण का लक्षण एकाग्रता है और वस्तु निश्चय से होता है, और वस्तु निश्चय किससे होता है कि आगम बल से होता है। इसलिए हे मुनि आगम का अभ्यास करो, 232वीं गाथा में कहा। कई बातें हैं इसमें, इसीलिए देखो कहेंगे ज्ञान को है ना, करना है श्रद्धा में, कहेगा जानना, कहेंगे जानो, करना है मानना। भाषा ऐसी आएगी कि जानो मगर जानो मत मानो, मात्र मत जानो ऐसा ले लो, तो जानो वाली भी बात रह जाएगी। मात्र जानो मत मानो, माने तो काम होगा नहीं तो नहीं होगा। तू अकेला निर्णय काम नहीं करता, निर्णय तभी रंग लाता है कि जब इसके पेट में श्रद्धा की ट्रेनिंग हो, नहीं तो कुछ नहीं होगा। अगर हमारी जो खोटी श्रद्धा अगर लूज नहीं होती है, वो गिली मतलब गलती नहीं है, ढीली नहीं पड़ती है, तो हमें कोई भावासन नहीं होगा, कुछ नहीं होगा हमें। तो ये काम है, भावासन तब होगा और ये भावासन प्रतीति तक रंग लाएगी, इसकी रेंज वहां तक चली जाती है, नहीं तो नहीं होगा कार्य। ऐसा है, मात्र निर्णय समझाने समझने के लिए कर रहा है तो कोई इससे कोई फायदा नहीं है। पूर्व में होता है उसका कोई निश्चित नहीं, अब कब तक करोगे, कब तक करना चाहिए ये बात हम लोग कहेंगे है ना। अभी तो तुम उसे अपनी अपना कुछ खुद का निर्णय करा कि नहीं करा है ना, खुल खुल मेरे में राग आदि हो रहे हो मुझे किसी भी काम के नहीं है, ये हमें भाषित होता है कि नहीं है। तो राग आदि किसी भी काम के नहीं है बताया ज्ञान ने, पर माना श्रद्धा ने, ऐसा है तो वो श्रद्धा कहाँ है, तो कि अभी गर्भित है वो, हमारी मान्यता जो जूनी है ना उसको चैलेंज कर रही है, वो हिल रही है, जो जूनी जो पड़ाव है ना उसको वो हिला रहा है वो पाए को। तो इस प्रकार से पूरा काम चल रहा है, ऐसी बात है, बहुत अद्भुत है। अगर इस प्रकार से वेद ज्ञान नहीं होगा तो कार्यकारी नहीं होगा, नहीं ना, अकेला ज्ञान कुछ नहीं करता है ना, ज्ञान तो कभी भी कुछ नहीं करता, जो भी काम करता है मुक्ति के मार्ग में वो श्रद्धा वास्तव में नींव डालता है और फिर उसे उसी पे चारित्र महल बनाता है, तब जाके वो फिर वो ज्ञान तो तब भी अपूर्ण है, बारहवें गुणस्थान तक कहां बढ़ता है ज्ञान है ना, तब भी इंद्रिय ज्ञान है, छद्मस्त है, फिर अंतर्मुहूर्त में केवल ज्ञान की रुद्या प्रकट हो जाती है, तो उससे क्या फर्क पड़ गया, आनंद सुख तो ले ही लिया पहले से, मगर बस है रूल ऐसा, अपूर्ण ज्ञान भी शोभा थोड़ी ना देती है, बंद का कांड तो नहीं है मगर शोभा भी तो नहीं है, इसलिए पूर्णता की ओर फिर केवल ज्ञान आदि सब गुणों में अनंत आ जाती 13वें गुणस्थान में, फिर भी वो तीर्थंकरों को वचन योग रहता है ना, तब तक वो मुक्त नहीं होते। बहुत कुछ बातें हैं, आज कितनी बातें आई, आज जितनी बातें आई ना, आज तो इतनी इतनी बातें कही गुरुदेव सिंह ने कि देखो कि सबसे पहले तो अध्यात्मक जो द्रव्यानुयोग के ग्रंथ है, चरणानुयोग के ग्रंथ है और कर्णानुयोग के ग्रंथ है, उसकी अपनी अपनी शैली अलग अलग है। जब स्थूल जो चरणानुयोग तो ऐसा कहेगा कि तुम पाप को छोड़ो, पुण्य में लगाएगा है ना, स्थूल तो तुम पाप इतना पाप करते हो तो तुम स्वरूप के विचार तक नहीं कर पाओगे, तो पुण्य में लगाएगा और पुण्य में लगाएगा और फिर कहेगा कि अब तुम वेद ज्ञान करो, फिर मार्ग में ले जाएगा। द्रव्यानुयोग कहते हैं कि पाप पुण्य की बात ही मत करो, तत्व निर्णय करो और पाप में रह रहा कि पुण्य में रहा हमें कोई मतलब नहीं, शुद्ध उपयोग में रहना है, द्रव्यानुयोग कहेगा। अब द्रव्यानुयोग शुद्ध उपयोग जो कहेगा स्थूल से कहेगा, कर्णानुयोग का शुद्ध उपयोग अलग है, द्रव्यानुयोग का अलग है। जैसे आज कहा गुरुदेव ने कहा कि पहले तो द्रव्यानुयोग की स्थापना भी करी, ये कहा कि द्रव्यानुयोग के ग्रंथ चतुर्थ गुणस्थान में क्या कहता है कि उसे मुक्त कह देता है ना, मगर आगम जो है वो तो अर्हंत भगवान को भी संसारी कह रहा है। अब कैसे कहोगे अर्यंत भगवान संसारी में आएंगे कि मुक्त में आवे, अर्यंत भगवान क्या भाग माफ से
અને ચોથા ગુણસ્થાને મુક્ત કહો છો? તો કે દ્રવ્યાનુયોગની શૈલી છે. અનંતાનુબંધી કષાયનો અભાવ છે જે છે એટલા માટે ત્યાં, અને કષાયનું સ્વામિત્વ નથી એટલા માટે ત્યાં એમ કહ્યું છે મુક્ત છે, દ્રષ્ટિ મુક્ત છે, જીવન મુક્ત નથી. પણ એના વગર આગળ કામ નથી ચાલતું એટલે એની મહિમા કીધું. શુદ્ધોપયોગ. હવે મોક્ષ માર્ગ, ચતુર્ગુણસ્થાન અને પંચમ ગુણસ્થાનમાં મોક્ષ માર્ગ છે કે નહીં? ના પાડી આજના પ્રવચન. અનુયોગનું જ્ઞાન નહીં હોય ને તો બહુ ઝઘડા થશે. કોઈ એમ કે ના હોય તો કે કઈ નહીં, કઈ માન્યતાથી ના હોય? તો કે દ્રવ્ય કર્ણાનુયોગ જે કહે છે ને, કર્ણાનુયોગ ચોથા ગુણસ્થાને અને પાંચમા ગુણસ્થાને મોક્ષ માર્ગ નથી કહેતું કર્ણાનુયોગ. અને દ્રવ્યાનુયોગ પણ જે અધ્યાત્મ ગર્ભિત ચરણાનુયોગ છે એ પણ ચોથા ગુણસ્થાને પાંચમા ગુણસ્થાને મોક્ષ માર્ગ નથી કહેતો. મોક્ષ માર્ગમાં નવમા અધિકારમાં કહ્યું છે કે જે ચોથા ગુણસ્થાનનો જે મોક્ષ માર્ગ છે ઉપચારથી મોક્ષ માર્ગ છે. ત્યાં શ્રદ્ધા જ્ઞાન છે, ચારિત્ર નથી. ત્યાં એક શબ્દ એવો નાખ્યો કે બહુ તકલીફ કરી રહ્યો છે કે એને સમ્યક ચારિત્ર નથી, એવો શબ્દ લખી નાખ્યો. હવે જ્યારે સમ્યક દર્શન થાય છે તો બધા ગુણોમાં સમ્યક્ત્વ આવે છે, તો સમ્યક ચારિત્ર નથી? તો કે સમ્યક ચારિત્ર તો છે પણ એવું ચારિત્ર નથી કે જે મોક્ષને સાધી શકે. અરે એક પાપ ઓછું નથી થયું, પાપમાં ઉપાધેય બુદ્ધિ છૂટી ગઈ છે, પણ પાપ અમર્યાદિત પાપ છે ચોથા ગુણસ્થાનમાં, પણ નૈતિક પાપ હોય છે ચોથા ગુણસ્થાનમાં અને આત્માર્થીના જીવનમાં પણ. જે પેલા ગુણ કહ્યા ને દીકાંક્ષિત આદિ, એ પૂર્વમાં પ્રગટ થઈ જાય છે, પહેલા પ્રગટ થઈ જાય છે અને પછી સમ્યક દર્શનમાં ઉપચાર આવે છે એનો. એટલે જીવન તો પહેલા પવિત્ર હોય છે, અનૈતિક પાપ હોતા નથી, પણ પાપમાં મર્યાદા બી હોતી નથી ચોથા ગુણસ્થાને, એટલે બહુ એનું સંયમરૂપ જીવન હોતું નથી, એટલે એ મોક્ષને સાધી શકતું નથી. એટલે અમે એને મોક્ષ માર્ગ કહેતા નથી. ક્યારેક ક્યારેક શુદ્ધ ઉપયોગ કરી લે છે. હરંતર મુહૂર્તમાં શુદ્ધ ઉપયોગ કોણ કરે છે? મુનિરાજ. અને વિશુદ્ધિ પણ છે, બાહ્યમાં સંયમરૂપ પણ જીવન છે. એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજને જ ચારિત્રક કહ્યું. એ ચરણાનુયોગ સૂચક ચુલિકા, પણ એ અધ્યાત્મ ગર્ભિત ચુલિકા છે. પણ કર્ણાનુયોગ તો એને પણ ના પાડે છે. કર્ણાનુયોગ કહે છે કે સાતમાને પણ ના પાડે છે. સાત એ તો કહે છે કે એ શુદ્ધોપયોગ અમે એને એટલે નથી કહેતા કે અબુદ્ધિપૂર્વકની કષાય ઉભી છે ને ત્યાં. સાતમામાં બુદ્ધિપૂર્વકની કષાય નથી, પણ અબુદ્ધિપૂર્વકની કષાય છે એટલે અમે પૂર્ણ શુદ્ધ થયેલો ઉપયોગ નથી કહેતા. હવે સાંભળો, કર્ણાનુયોગ તો એમ કહે છે કે અમે ઉપશમ શ્રેણીથી જે ચડે છે અને અગિયારમા ગુણસ્થાનમાં ઉપશમ થઈ જાય છે, અમે એને પણ વાસ્તવમાં શુદ્ધ ઉપયોગ નથી કહેતા. કે સત્તામાં એની હાજરી છે અને એનો ઉદય આવીને ત્યાંથી નીચે પડે છે, એટલા માટે અમે એને પણ ચારિત્ર નથી કહેતા. તો અમે ચારિત્ર કોને કહીએ છે? ક્ષપક શ્રેણી જે ચડે છે, ત્રીજા પ્રકારની જે સ્તુતિ આવશે આપણે હે ને 33મી ગાથામાં હે ને, આ ચારિત્ર સંબંધિત દોષવાળી સ્તુતિઓ થશે. આ શંકર દોષ છે ને એ વાળી 31મી ગાથામાં. પછી જે ચારિત્ર વાળો દોષ છે ને એમાં 32 ને 33માં ટાળે છે. ઉપશમ શ્રેણી વાળું 32 છે અને ક્ષપક શ્રેણીની 33મી ગાથા છે. જે વ્યક્તિ ક્ષપક શ્રેણી ચડે છે, જે મુનિરા ક્ષપક શ્રેણી ચડે છે, અંતર મુહૂર્તમાં 12મા ગુણસ્થાનમાં આવે છે. અને 12મા ગુણસ્થાનમાં ન ઉપયોગમાં કસાય છે કે ન અબુદ્ધિપૂર્વકની કસાય છે, તો પૂર્ણ વિતરાકતા છે. ન સત્તામાં એ મોહનીય કર્મ છે, એટલા માટે અમે એને જ શુદ્ધ ઉપયોગ કર્ણાનુયોગ કહે છે. અમે 12મા ગુણસ્થાનને શુદ્ધ ઉપયોગ કહીએ છીએ, 12મા પછી જ અમે શુદ્ધતા માનીએ છીએ. હવે ઝઘડવાનું ક્યાં રહ્યું? કોઈ કહે કે ભાઈ 11મા સુધી શુદ્ધ ઉપયોગ નથી, અમને ખબર છે, કેમ કે એ કર્ણાનુયોગની વાત છે. કોઈ કહે કે ચોથાથી મુક્ત છે, અમને ખબર છે, દ્રવ્યાનુયોગમાં કહે છે. સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ પ્રગટ થઈ ગયો છે, અનંતાનુબંધીના અભાવમાં અંશ પ્રગટ થઈ ગયો છે, પરંતુ એ અંશમાં એ તાકાત નથી કે મુક્તિ લઈ શકે, એટલે અમે એને ચારિત્ર નથી કહેતા. તો જ્યારે દ્રવ્યાનુયોગની વાત આવે ત્યારે અમે એ કહેશું, પણ જ્યારે જ્યારે કર્ણાનુયોગની વાત આવે અને અધ્યાત્મ ગર્ભિત જ્યારે આચરણની વાત આવે ત્યારે અમે એ મુનિ જીવનને જ માત્ર ચારિત્ર કહેશું કે જેની બાહ્યમાં ચર્યા પણ 28 ગુણરૂપથી વિશેષ હોતી નથી, એ રૂપ જીવન હોય છે, નિર્ગ્રંથ હોય છે. એટલા માટે અમે એને બાહ્ય સંયમ અને અંતરંગ સંયમથી યુક્ત એવા મુનિ જીવનને જ અમે એકમાત્ર મોક્ષ માર્ગ કહેશું. પરંતુ આજે એવા મોક્ષ માર્ગને પ્રાપ્ત થયેલા જીવો આચાર્ય કુનકુન દેવ, આચાર્ય અમૃતચંદ્ર દેવ, પણ એ ક્યાં મોક્ષમાં છે? એનો અર્થ એ થઈ ગયો કે એ ભલે સાક્ષાત મોક્ષ મારણ ઉપચારથી કહ્યું, પણ સાક્ષાત મોક્ષનું કારણ મોક્ષ માર્ગ તો એકમાત્ર ક્ષપક્ષણી વાળો મોક્ષ માર્ગ કહેવાશે. તો આવા અનેક એંગલ આજના પ્રવચનમાં આવ્યા હતા, મેં બધા જ એંગલ લગભગ આવ્યા હતા તમને કહી દીધા. હવે એમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. જે રીતનો આધ્યાત્મિક હોય, તમને કોઈ કર્ણાનુયોગથી તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો.
આટલી ચર્ચા આવી, કોઈ ચીજ બાકી નથી રાખી. યદ્યપિ એ પૂરો વિષય હતો નહીં, હે ને, જે 238મી ગાથા લીધી ને એમાં હતું નહીં. એ રીતે કહ્યું, એ મત એ વાત હતી ને કે ભાઈ કેટલા મતલબ કે પેલો કરોડો કરોડો વર્ષ સુધી વિશુદ્ધિ કરે, કોણ? અજ્ઞાની, હે ને. અને એ જે નિજરા થાય, એ નિજરા તો સાંભળજો, હજુ બહુ મોટી વાત કરી છે, ત્યાં એ તો નિજરા જ નથી એમ કહેશે, હે ને. એવી નિજરા તો સમ્યક દ્રષ્ટિ જીવ શ્વાસમાં કરી લે છે, પેલા એક ઉચ્છવાસમાં કરી લે છે. તો એ કઈ નિજરા છે? તો પછી આગળ કહે છે આચાર્ય દેવ, ત્યાં ભાવાર્થકાર ત્યાં કહે છે કે એ ખરેખર તો અજ્ઞાની તો નિજરા જ નથી. કેમ? કે બીજો બંધ કરતો જાય છે, એટલે એને તો ખાલી પાપની નિજરા છે. પાપનું પરિણમન પુણ્યમાં થઈ જાય છે, એટલું જ થાય છે, પરંતુ કર્મ ઓછા થતા નથી. કેમ કે ત્યાં લખ્યું, કેમ કે એને કોઈ બીજો સંસાર તો મુક્તો જ જાય છે. જ્ઞાની ધર્માત્મા હોય છે, એને ઉપાધિ બુદ્ધિપૂર્વક નથી હોતું, એટલે એને વાસ્તવમાં નિજરા થાય છે. એકવાર સમ્યક દર્શન થઈ જાય પછી ક્યારે બી ભવ વધતા નથી, સમ્યક દર્શન રહેતા ભવ ઘટે છે, ભલે ભોગોમાં હોય, હે ને. માનો કે સમ્યક દ્રષ્ટિ ભોગોમાં હોય તો એને માન લો કે 14 ભવ તય કરી લીધા એના એના સમ્યક દર્શને અને એના પુરુષાર્થે, કે 14 ભવે આનું મોક્ષ પાક્કો છે. હવે 14 ભવ છે તો હવે છતાં ભોગોમાં પ્રવર્તે છે, તો 14 નો 15 ભવ થશે. એ કાલમાં બી 14 થી નીચે ભાવ જાય છે. કેમ? કેમ કે એ ભાવમાં ઉપાદે બુદ્ધિ નથી. એ વાત બી ગુરુદેવસિંહ કહી એમની ભાષામાં. એટલે જ્ઞાનીઓને નિજરા હોય છે, નિજરા ધર્મ હોય છે, અજ્ઞાનીને એ વાસ્તવમાં નિજરા ધર્મ નથી હોતો. એ કે નવા કર્મનો બંધ આપતો થતા જાય છે, ભલે પુણ્યનો બંધ થાય પણ બંધ તો થાય છે ને. ખાલી ત્યાં નિજરા કહી તો પાપની નિજરા કહી છે, પાપનું સંક્રમણ થઈ જાય છે. પાપ બાંધેલા હોય સંક્રમિત થઈને પુણ્યમાં જતા રહે છે, પરંતુ કોઈ એવું કઈ નિજાય કર્મ બી કોટામાંથી ઓછું થતું હોય એવું નથી બનતું. એવી બધી ચર્ચાઓ આજે ઘણી બધી કર્ણાની બેજવાળી આવી ગઈ, બધી બેજવાળી આવી ગઈ, બરાબર. હવે હું સ્ટાર્ટ કરું છું 31મી ગાથાનું, હવે પ્રારંભ કરી દઈએ છે, અને જેટલો વિષય થયો છે એટલો કાલ સુધી આવી જશે, અને કાલથી નવો વિષય આપણો આગળ વધશે. હા બોલો બોલો. હા, એ ગયા વખતે લીધેલું છે આપણને, આપણને. હા હા તો એની કોઈ વેલ્યુ નથી એમ કેવું. પહેલો પ્રશ્ન એમ છે કે જે કહ્યું ગુરુદેવજી કે આજે તત્વ શ્રદ્ધાને નામ નિક્ષેપે છે, દ્રવ્ય નિક્ષેપે છે, ભાવ નિક્ષેપે નથી, તો એ કે અનુભૂતિ નથી. હવે હવે માની લો કે નામ નિક્ષેપ તો ખ્યાલ જ છે કે અસાત તત્વના નામ અને એ સંબંધી એની જાણકારી, એ નામ નિક્ષેપ થઈ ગયું, પરિભાષા એ નામ નિક્ષેપ થઈ ગયું. દ્રવ્ય નિક્ષેપમાં શું છે કે માની લો કે હમણાં આપણે નિર્વાણ મહોત્સવ મનાવ્યો કે ના મનાવ્યો? મનાવ્યો ને. તો એ દિવસે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું કે 2552 વર્ષ પહેલા થયું હતું? છતાં આજે થયો કેમ કહીએ છે? ભૂત નિગમ નહીંથી કહીએ છીએ, એ દ્રવ્ય નિક્ષેપ છે. ભૂતકાળની કોઈ પર્યાય નહીં, વર્તમાનમાં આરોપ આપીને કહેવું. હવે આપણે બધા શું છીએ? ભાવિ સિદ્ધ છીએ. કયા નિગમ નહીંથી? તો ભાવિ નિગમ નહીંથી. એવી રીતે તત્વનું જે દ્રવ્ય નિક્ષેપથી આપણે ઓળખીએ છીએ કે નામ નિક્ષેપથી ઓળખીએ છીએ, તો એક માત્ર એવી સ્ટડી છે. પણ એ રીતે ભાવ નિક્ષેપથી થઈ જાય, એ પ્રમાણે ભાવ વર્તાઈ જાય, તો જ વાસ્તવમાં એ સમ્યક દર્શન છે એમ ત્યાં કહેવું છે. તો આપણને બધી ખબર છે કયા કયા અપેક્ષા છે? નામ નિક્ષેપથી, દ્રવ્ય નિક્ષેપથી, હે ને. પરંતુ જે બી મતલબ કે ગુરુદેવસિંહ પણ શું થવાના છે? ફ્યુચરમાં ભાવિ તીર્થંકર થવાના છે ને પછી ભાવિ સિદ્ધ થવાના છે, એ કયા નિક્ષેપથી કહો છો તમે? ભાવ નિક્ષેપથી કહો છો, દ્રવ્ય નિક્ષેપથી કહો છો, બરાબર છે ને? કે ભાવિ નિગમ નહીં થઈ ગયું ને, તો એ તો દ્રવ્ય નિક્ષેપથી કહો છો. પણ એ ભાવ નિક્ષેપથી થયો ક્યારે કહેવાય? જ્યારે આપણને વિતરાગતાનો ટેસ્ટ લીધો હોય ત્યારે ભાવ નિક્ષેપ આવે, એના પહેલા ભાવ નિક્ષેપ નથી આવતો. મેં તો એવી વાત કરી હતી પ્રવચનમાં કે ભગવાન મહાવીરને નિર્વાણ થયું એમાં તું શું કામ ખુશ થાય છે? બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાના એમને નિર્વાણ થયો તો તને શું થયું? ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે એ ખબર, નિર્વાણનું નિર્માણનો પાયો તે નાખ્યો હોય તો એ નિર્વાણનો મહિમા આવે, નહીં તો શું મહિમા આવે? એમને નિર્વાણથી આપણને નિર્માણ, આપણું નિર્વાણ નથી થતું. એ સ્વભાવ નિર્વાણ સ્વરૂપ છે. જ્યાં સુધી એનો નિર્ણય નહીં થાય તો એ વાસ્તવમાં ભાવ નિક્ષેપથી નિર્વાણ મહોત્સવ નહીં મનાવી શકીએ આપણે. તો આપણે જે મનાવીએ છીએ માત્ર એક તહેવાર પ્રમાણે વ્યવહાર પ્રમાણે મનાવીએ છીએ. જે પણ બધું મનાવવાનું થાય છે સ્વયંથી થાય છે. એ રીતે ભાવ નિક્ષેપ, આજે ગુરુદેવજી શબ્દ કહ્યો હતો કે ભાવ નિક્ષેપથી જે જે અનુભવ કરે છે એનું નામ સમ્યક દર્શન. આ આ લીટી છે, આખી પંક્તિ છે એમની. મેં ગયા વખતની વખતે મેં આ વાત કરી હતી, ભાવ નિક્ષેપ એ જ સમ્યક દર્શન છે. કે જે ભાવ છે એ ભાવરૂપે પ્રગટ થઈ જાય આપણામાં, તો એ ભાવ નિક્ષેપ. માની લો કે અરિહંત ભગવાન આપણે જાણીએ છીએ, અરિહંત ભગવાનનું બધું જ જાણીએ છીએ કે ચાર ગાતિ કર્મનો નાશ કરો, આ છે તે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ આ બધું શાનાથી છે? નામ નિક્ષેપથી. આ બધી ભાષામાં છે, બરાબર છે. ભાવ નિક્ષેપ ક્યારેથી થયું કહેવાય? તો કે આપણે એ પ્રમાણેનો અંશ પ્રગટ કરીને જોઈએ તો એ આપણને ખ્યાલ આવે કે વિતરાગી ભગવાન છે, અને વિતરાગી છે એટલે સુખી છે. કે આપણે વિતરાગ થઈ અને જોઈ લીધું છે તો એ ભાવ નિક્ષેપ કહેવાય. તો પછી પછી એનો વ્યવહાર સાચો, એનો પરમાર્થ બી ખરેખર સાચો, બધું એનું સાચું, એનું બધું સાચું. બાકી બધું તો નામનું જ છે. અત્યારે આપણે આખી નિર્વાણ મહોત્સવની કથા કહી નાખીએ પણ એ ભાવ નિક્ષેપથી નથી હોતી, એ તો નામ નિક્ષેપથી હોય છે. એ પરિભાષાઓ બધી આવડે છે આપણને, પણ આપણે એ રીતે ભાવ ભાસતો નથી. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે વાસ્તવમાં ભાવુકતાનો તો માર્ગ જ નથી, માત્ર ભાવનો પણ માર્ગ નથી, ભાવભાષણનો માર્ગ છે. કેમ કે ભાવભાષણ પૂર્વક જ પ્રતીતિ સંભવ છે, એના વગર સંભવ જ નથી. ભાષિત તો થવું જોઈએ ને, એવું એવું આપણને કસાયમાં રહેવું નથી, એવું ભાષિત તો થવું જોઈએ ને. વિતરાગતામાં આનંદ છે એવું ભાષિત તો થવું, બોલીને નહીં અને આપણને ફિલિંગમાં આવવું જોઈએ. જ્યાં સુધી આ બધી જેટલી સામાયિકનો કાલ છે ને ફીલ કરવાનો કાલ છે ત્યારે પ્રતીતિ થાય છે. આ ભાષિત થવું એમ આપણને એમાં રહેવું પોસાતું નથી કસાયોમાં, એ ફીલમાં આવે છે આપણને. આપણે સંયોગોમાં શરીરનું શરીરમાં કોઈ બી રોગ આવી જાય એને તો તાત્કાલિક તો ભય લાગે છે એ પર્યાય સંબંધી, પરંતુ આત્માનો નાશ થતો નથી એ વાત આપણે ધારણા જ્ઞાનમાં સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું છે ને, તો એ કોન્શિયસ માઇન્ડમાં એ કોન્શિયસ માઇન્ડની સાથે સંધિ કરી લેશે. હું તમને ભાવેન્દ્રિયમાં આ વખતે પૂરું લેવાનો છું, કેવી રીતે પુરુષાર્થ થાય છે, કેવી રીતે સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડની તક આપે છે, અને કેવી રીતે એ કોન્શિયસ માઇન્ડ બી ભૂલોને સુધારીને અને એ કોન્શિયસ થઈ જાય છે, જાગૃત થઈ જાય છે, અને એ બધી ચર્ચાઓ આજે ખૂબ આવવાની છે આપણે આ વખતના જે છે સ્લોટમાં. તો એ રીતે ચર્ચાઓ બધી આવી રહી છે. બોલો, છે પ્રશ્ન? હવે 5 મિનિટ છે આપણી પાસે. આવું પામે તો રાગની મુખ્યતા છે, અને ભાવ તો આપણને એમ કહીએ કે ભાઈ અમને આવા ભાવ થાય છે ને, અમને આટલા ભાવ થાય છે, પણ માત્ર ભાવથી શું એ ને? ભાવભાષણ છે. અમને એવો ભાવ થાય છે કે મારે સંસાર છોડી દેવો છે, ભાવ થાય છે, પણ સંસાર છોડવાનું ભાવભાષણ છે? સંસારમાં રહેવું નથી એવું ભાવભાષણ છે? ભાવભાષણ જે છે પરીક્ષા પ્રધાનમાં આવી જશે, અવલોકનમાં ચાલ્યું જશે. એને એક હોય છે અવલોકન, એક હોય છે આત્મનિરીક્ષણ, અને એક હોય છે જ્ઞાતા દ્રષ્ટા. બહુ મોટી બાબત, આ બધી અનુભૂતિ કરવાની મેટરો છે, એ જ મળશે. તો અવલોકનમાં શું છે? અવલોકવું એટલે શું કે જે તત્વ કહ્યા હોય ભગવાને તો એ પ્રમાણે સાચા, એ પ્રમાણે સાચું ઠરે, એ પ્રમાણે છે કે નહીં, એવી રીતે વાસ્તવમાં સિદ્ધિ કરવી, એનું નામ અવલોકન છે. અવલોકન તો કરી લીધું, બહુ અવલોકન કરી લીધું, જેને પરીક્ષા કહેવાય છે, બરાબર છે. અવલોકન કર્યા પછી આત્મનિરીક્ષણ, પોતાને જચ્યું છે કે નહીં એને એ નિરીક્ષણ કરવું છે. આ મને જચ્યું છે કે નહીં, અને જચ્યું છે કે નહીં એ તો પોતાની ફિલિંગ્સમાં ખબર પડશે. હા હા, એ જચ્યું છે કે તમારે હર એવા પ્રસંગોમાં પેલા ફટકા લાગશે, ઉદયના ઉપયોગ બી જોડાશે, પણ તમને એક એક્સેપ્ટ જ થતું, ભલે ઉપરી આવે, ઉપરી દુઃખ પણ થાય છે. જેમ કે મારે કાલે પ્રસંગ આવ્યો, મરણનો પ્રસંગ ઘરમાં આવ્યો, તો બધું જોઈ રહ્યા હતા કે ભાઈ એ જે જીજાજીનો દેહ પાર્થિવ પડ્યો હતો, બેનનું આક્રંદ હતું, બાળકો રડતા હતા, બધું બરાબર હતું, અને આપણને જે રાગ અનુસાર શોક બી થતો હતો, પણ આપણું કાંઈ જતું જ નથી એ વાતની અંદર એક ફીલ હોય છે કે નથી હોતી? માનો કે પડોશીના ઘરે ચોરી થાય, કંઈ તકલીફ પડે તો દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ મારે ત્યાં નથી ગયું એ વાતનું ફિલિંગ રહે છે કે નથી રહેતું? બસ એવી ફિલિંગ અહીંયા અહીંયા રહેવી જોઈએ. ત્યારે એમ સમજવાનું કે એ આત્મનિરીક્ષણમાં આ જીવ ચાલી રહ્યો છે, અને આત્મનિરીક્ષણનું ફલ આઉટકમ શું છે? જે દિવસે તું જ્ઞાતા દ્રષ્ટા રહે, સાક્ષી ભાવે રહે, અને જાણે પણ કસાય ના કરે એ મેટરમાં આવી જાય, તો સમજી લેવાનું કે તારી આખી જે પ્રોસેસ છે એમાં પાસ થઈ ગયું છે, એ રીતે છે. તો આ કન્સેપ્ટ છે. તમે આ લેવલના કેટલા બી પ્રશ્નો પૂછજો, કેમ કે આ બહુ જરૂરી છે, અને આત્માનુભૂતિ માટેની આ મેટરો છે, અને આપણે એ જ એંગલથી આ ચર્ચા કરવા વાળા છીએ. વચ્ચે વચ્ચે બધું જ આવી જશે, અને બધું આવી ગયા પછી પ્રશ્ન રહે ત્યારે પૂછજો. તો આપણો વિષય વિશેષ ચલાવીશું. ઘણી વાર તમે નિરૂપણ આવી જશે ને કાલે જે ભાવેન્દ્ર સુધી પહોંચીશું આ બધા જ સવાલોનો જવાબ એમ ત્યાં સુધી આવી જશે. પણ છતાં બી કોઈને વિશેષ એ વખતે ભાવ હોય તો પૂછી લેવો, કેમ કે બની શકે કે આજની રાત આખરી હોઈ શકે, હે ને, એ કઈ બી હોઈ શકે. આ અંતિમ ક્ષણ સમજીને કામ કરવાનું. તમારા નવા પ્રોજેક્ટ હોય ને અક્ષયભાઈ, એમાં એમ સમજવાનું બહુ ટાઈમ છે, કાલે બી આવીશું, કાલે મીટિંગ કરીશું. પણ આ બાબતમાં નહીં, આ છેલ્લી ક્ષણ છે. આના પછીની ક્ષણ એટલી અંદરમાં ગરજ એટલી હોય તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય. એટલા માટે અહીંયાની આ મુખ્યતા છે. હવે કાલે પ્રારંભ કરીશું આગળ, બરાબર છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ.
આ શરીરે સિદ્ધ દશાને પ્રાપ્ત રજબાદેતી મહાવીર પર્યંત 24 જીનેન્દ્ર ભગવાન નો દિવ્ય ધ્વનિના દાતા રહેવા સિમંદર આદિથી અજિત પ્રિય પરંત વિશ્વરિમાન જીનેન્દ્ર ભગવાન નો ધ્રુવધામના ધ્યાનની ધક્તિ ધોનીને ધકાવનાર અડગ જ્ઞાન બળના ધારક એવા શ્રી બાહુબલી મનેન્દ્ર ભગવાન નો સ્યાદવાદ રૂપ નિકાંતમય સમયસર આદિ સમસ્ત જીનવાણી માતનો કલિકાલ સ્વરૂપ નદે કુંકુણ આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નો અતિન્દ્રિયાનંદ નિધાન રૂપ પરમાત્માના અપૂર્વ દર્શન કરાવનાર અનંત અનંતપકારી શ્રી કહાન ગુરુ દેવ નો જય. ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપરો સરનાત્મ સિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવ તથા સર્વજ્ઞાની ધર્માત્માઓનો જય. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો નિજ નિધિ નિજ મે બતાય યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જનવાણ મા કો વંદના સતબાર હૈ. બનસ્યાદવાદ રૂપ અનેકાંતમય નિત્ય બધા જીનવાણી માતનો